તારીખ 24/1/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 159 અને 160 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59
જે જીવને ચૈતન્ય સ્વભાવનો રસ લાગે છે એટલે જેને રાગમાં રસ નથી એ વિરુદ્ધ છે ને. ચૈતન્ય સ્વભાવ અને રાગ પરસ્પર વિરુદ્ધ છે તે જીવને આત્મામાં સંસ્કાર પડે છે. આત્મામાં સંસ્કાર પડવા એ સ્વામી હોવ પહેલાનો એક સ્ટેજ છે, એક તબક્કો છે કે જે ચૈતન્યના રસપૂર્વક સ્વરૂપની ભાવનામાં એકાજ થાય છે અને તેના ફળમાં એ સંસ્કાર દ્રઢ થતા આગળ એમ કહેશે. પ્રશ્ન બીજો ઉઠાયો છે કે સંસ્કારથી લાભ શું થાય, કે એ સંસ્કાર દ્રઢ થતા એમાં ભેદ જ્ઞાન લીધું પાછું. કેમ કે જેને ચૈતન્યનો રસ છે તે જ ભેદ જ્ઞાન કરે છે, કરી શકે છે. એ પહેલા ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે, ભેદ જ્ઞાન કરવા લાયક છે એવું સમજાય તો પણ ચૈતન્યનો એટલો રસ ન હોય અથવા પર રસ ઘણો હોય અને ક્ષુભમાં એમ સમજાય પરલક્ષે, ત્યાં પરલક્ષ છે, અને પરલક્ષે એમ સમજાય કે ભેદ જ્ઞાન કરવા જેવું છે તો પણ ભેદ જ્ઞાન થાય નહીં. અને ભેદ જ્ઞાન થાય, ભેદ જ્ઞાન ચાલે એ એમ સૂચવે છે કે એને હવે સ્વરૂપની ભાવના પ્રગતિ છે, એને હવે આત્મકાર્ય કરવું છે એવો એને રસ લાગ્યો છે, એવી એને લગ્ની લાગી છે. તેથી ભેદ જ્ઞાનમાં સંસ્કારથી શું લાભ થાય કે ભેદ જ્ઞાનના સંસ્કાર દ્રઢ થતા થતા ફળાગ દેહને સાનુભવ થઈ જાય. ખરાબ દેહને સ્વાનુભવ થાય છે એમ બતાવે છે કે જે જીવ ભેદ જ્ઞાન કરે છે એ તો ભેદ જ્ઞાનના કાર્યમાં છે, એને સ્વાનુભવની પર્યાય ક્યારે આવશે, હવે આવશે કે નહીં, કેમ જલ્દી થતી નથી, એ પ્રકારનું એને પર્યાય લક્ષે પરિણમન થતું નથી. ભલે ભેદ જ્ઞાન પર્યાયમાં થાય છે તો પણ પર્યાયમાં સ્વાનુભવ ક્યારે થશે એની અપેક્ષા બુદ્ધિ વિના એ ભેદ જ્ઞાન કરે છે અથવા ભેદ જ્ઞાન તેને થાય છે અને કરે છે એમ કહેવામાં આવે છે. ત્યારે એ ભેદ જ્ઞાનમાં સ્વરૂપના સંસ્કાર દ્રઢ થતા થતા એને અનુભવ થઈ આવે છે, પુરુષાર્થ વધી જાય છે અને અનુભવ થાય છે. જેમ કોઈ ઓચિંતું કાર્ય થાય ત્યારે એમ કહેવાય ફળાક દેને આમ થઈ ગયું. એમ કે સ્વાનુભવની પર્યાય ક્યારે થશે એવું લક્ષ નથી ને થઈ જાય છે એમ બતાવું છે.
બરોબર,
લક્ષ પર્યાય ઉપર નથી, લક્ષ સ્વભાવ ઉપર છે. સ્વભાવના લક્ષે ભેદ જ્ઞાન થાય છે, સ્વકાર્ય કરવાનો જેને ઘણો ઉમંગ છે, ઉત્સાહ છે, ઉદ્યમ વર્તે છે, એ જીવ ભેદ જ્ઞાનમાં પ્રવર્તે છે, એ પ્રવર્તા એને ફળાક દઈને અનુભવ થાય છે. એવું ન કહ્યું કે શાસ્ત્ર વાંચતા 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 અનુભવ થઈ જશે. આત્માનો વિચાર કરતા 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 અનુભવ થઈ જશે એમ કહ્યું નથી. બીજા બધા સ્વભાવો તો આત્માના સ્વાનુભવની નજીકમાં નથી વર્તતા. દયા, દાન, પૂજા, ભક્તિ, યાત્રા એ વગેરે પરિણામ છે એ તો કોઈ આત્માના સ્વાનુભવની નજીકના સ્વભાવો પણ નથી. પણ શાસ્ત્ર સ્વાધ્યાય અને સ્વરૂપ ચિંતવન એ આત્માના સ્વાનુભવ પહેલા ઘણા જીવોને, લગભગ જીવોને હોય છે. તો પણ એમ નથી કહ્યું કે એમ કરતા કરતા થશે, એમ કહ્યું કે ભેદ જ્ઞાનના સંસ્કાર દ્રઢ થતા થતા જે જીવને સ્વાનુભવ થાય છે તે જીવને પૂર્વ પર્યાયોમાં ભેદ જ્ઞાન ચાલતું હોય છે એમ કેમ છે. આ એની નિયત સ્થિતિ છે. ત્રણેય કાળમાં પ્રથમ સ્વાનુભવ કરનાર જીવને ભેદગી પહેલા ભેદ જ્ઞાન જ હોય છે. જોકે ત્યાર પછી પણ જ્યારે જ્યારે સ્વાનુભવનો શુદ્ધ ઉપયોગ થાય છે તેમાં ભેદ જ્ઞાન જ કારણ છે. તેથી તો અમૃતચંદ્ર આચાર્યએ એ વાત લીધી છે કે ક્યાં સુધી ભેદ જ્ઞાનને ભાવવું કે જ્યાં સુધી આત્મા આત્મામાં જ્ઞાન જ્ઞાનમાં સ્થિર નથી જાય ત્યાં સુધી, સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ ન પ્રગટે ત્યાં સુધી સાધક દીપ એક ભેદ જ્ઞાનનું જ કાર્ય કરે છે, એ સિવાય એનું મુખ્ય કાર્ય કોઈ નથી. બીજા કાર્યો દેખાય તો પણ એ ઉપર છેલ્લા ઉપયોગથી છે, એમાં એની જાગૃતિ નથી. ભેદ જ્ઞાનના સંસ્કાર દ્રઢ થતા થતા એટલે ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં સ્વભાવના સંસ્કાર દ્રઢ થતા હું આવો હું છું એમ સ્વરૂપ લક્ષે આવો છું આવો છું એમ એનું જે બીજાથી પરભાવ અને પરદ્રવથી પોતાના જુદાપણાનું જે બળ છે એને જ્ઞાન બળ કહેવામાં આવે છે. એનું જે જ્ઞાન બળ છે એ જ્ઞાન બળ સ્વભાવમાં રહેલા સંસ્કારને દ્રઢ કરે છે. સંસ્કાર એટલે છાપ પડવી, આત્મામાં છાપ પડવી, સ્વરૂપ રસે કરીને એમનેમ લુખી નહીં. એ જેમ રાગના પરિણામ ચીકણા છે ને જલ્દી કાઢ્યા જતા નથી, કેમ કે તે સરસ પરિણામ છે, રસ સહિતના પરિણામ છે, એ ઊંડા સંસ્કાર છે, એ જળના સંસ્કાર છે આત્મામાં. બરોબર. એ સંસ્કાર ભૂંસાડીને જેને આત્મરસ છે, આત્માની લગ્ની છે, એ ચૈતન્યનો રસ જેને લાગ્યો છે, પહેલો પ્રશ્ન એ છે ચૈતન્યનો રસ લાગે છે તેને રસ છે એ ચીકણા ચીકણો ભાવ છે, એ આત્માનો આત્માની અંદર છાપ પડે છે પરિણામ ઉપર. બરોબર. હું આવો છું એમ પોતે પોતાને રૂચે છે, અંદરમાં સારી રીતે રૂચે છે, ભાવે છે અને એ સંસ્કાર એને દ્રઢ થાય છે, એ છાપ એની દ્રઢ થાય છે, અતિ દ્રઢતા થતાં એને અનુભવ થઈ આવે છે. અતિ દ્રઢ થતા અનુભવ થઈ આવે છે, અનુભવ કરવો પડે છે એ પ્રશ્ન ન રહ્યો. એ સંસ્કાર દ્રઢ થતા થતા પોતાનો ખજાનો, પોતામાં પોતાનો ખજાનો જોયો, પોતામાં પોતાની દોલત જોઈ, એના પરિણામ ત્યાંથી ખસતા નથી, વારંવાર એના ઉપર જ પરિણામ આવે છે અને ઘણા રસથી આવે છે, બીજા રસ ફીકા પડી જાય છે ત્યારે એને સ્વાનુભવ થાય છે. આ થતા થતા લીધું છે, કરતા કરતા શબ્દ નથી લીધો. તેમ શુદ્ધ ભાવનો અભાવ થઈને શુદ્ધતા થાય છે એમ આનો અભાવ થઈને થાય છે એમ એ વાત નથી લીધી. કેમ કે તે જ જાતિના પરિણામ વધીને અનુભવ થાય છે. તે જાતિના પરિણામ છે, વેદ જ્ઞાનના પરિણામ છે તે જાતિના, પોતાની જાતિના, સ્વજાતિના પરિણામ છે. એ સંસ્કાર દ્રઢ થતા સ્વાનુભવ થઈ જાય છે, કરવો પડે છે એમને પણ થઈ જાય છે એમ કહી એ પર્યાયનો વિષય અંતરંગમાં મેળવણી કરવા અર્થે છે. કેમ કે કર્તૃત્વ બુદ્ધિથી કોઈ કાર્ય કરવા માગે તો કુદરતી રસ ઉત્પન્ન થયા વિના એ કાર્ય થાય નહીં. હા, તો કેમ આવું બધું બતાવતા ગયા છે સ્વાનુભવી આ મહાત્માઓ? આ કેમ બતાવતા ગયા છે કે કોઈ જીવ આ રસ્તે ચાલે છે એને ભ્રમણા ન થાય કે મને સ્વાનુભવ થઈ ગયો છે. જો થઈ ગયો છે તો આ સ્થિતિમાં આવીને થયો છે, આ પ્રકારે થયો છે તો બરાબર છે, નહીતર એને બીજી કલ્પના કરી છે સ્વાનુભવ વિષયમાં, એને સ્વાનુભવ થયો એમાં પણ કલ્પના થાય છે. ધ્યાન કરે, એકાગ્રતા કરે, બહુ ગોલન કરે, હાલતા ચાલતા નાયકનો વિચાર કરે, એને એવી ભ્રમણા થાય કે મને અનુભવ થઈ ગયો છે. પણ આ પ્રકાર એને હોવો જોઈએ. એકસો સાઈઠ પ્રશ્ન. એકદમ આત્મામાં કેમ જવાય? મોડું કરવું નથી. એકદમ આત્મામાં કેમ જવાય? આત્મનો સ્વભાવ છે એ પદાર્થનો એક તળ છે, અંદરનો કુછ બેન છે એને તળ કહે છે. આ કૂવામાં નાય છે ને, ઓશિયો ધુમકો મારીને સસરાટ બે ચાર માથોડા, ચાર પાંચ માથોડા પાણી નો હોય તો પણ નીચે ઉતરી જાય, ઓશ ની જેમ પડે સસરાટ જાય છે નીચે. તળીએ જઈને, તળીએ જે એવો છે એની ખાતરી લઈને મીઠું ભરીને રેતી લાવે છે. જો આ ખાલી હાથે ગયો તો રેતી ઉપાડીને લેવાનું છે. એ એકદમ જાય છે નીચે, એમ એકદમ સીધું તળમાં કેમ જવાય? આ પ્રશ્ન કર્યો છે. સરસરાટ કરીને એનો ઉત્તર કે રાગથી જુદો પડતા એકદમ આત્મામાં જવાય છે. આ એક વચનમાં આખો ઉત્તર આવી ગયો કે જ્યારે રાગથી ફડાકીને જુદો પડે છે ત્યારે એકદમ આત્મામાં જવાય છે. રાગથી ભિન્નપણે ભિન્ન થતા અને સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થતા એ ઉપયોગ વ્યાપક ભાવે સ્વરૂપનો અનુભવ કરે છે. વ્યાપક ભાવે ભાવમાં એને સ્વરૂપમાં પોતાની વ્યાપ્તિ અનુભવાય છે. પર્યાય સ્વરૂપે રહે છે, એમાં દ્રવ આવતું નથી ને દ્રવમાં પર્યાય જતી નથી. સામાન્ય છે ને, એટલે સામાન્યમાં પર્યાય જતી નથી તો પણ અનુભવમાં વ્યાપક ભાવે અનુભવ છે. એક તો પ્રદેશે પ્રદેશે એનું વેદન છે, સંવેદન છે, અને અભેદ બુદ્ધિ હોવાથી એ સામાન્ય જે ત્રિકાળી દળ છે તે જ હું એવી અભેદ ભાવના હોવાથી એને અભેદ અનુભવ અથવા વ્યાપક અનુભવ કહેવામાં આવે છે. કેમ કે સ્વક્ષાર્પણ નિષેધ દ્રઢ થતા અને સ્વભાવ વધારે દ્રઢ થતા બે એક જ પરિણામના બે પડખા છે, અનુભવ થઈ જાય છે. એમ રાગથી જુદો પડી જતા રાગ જ્યારે ઉત્પન્ન થતો નથી ત્યારે જે જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ પડતું હતું અને રાગ અનુભવાય છે એમ લાગતું હતું, તે જ્ઞાનમાં રાગની ઉત્પત્તિ જ નહીં હોવાથી રાગનો અનુભવ થવાનો તો કોઈ અવસર રહેતો નથી. એક તો રાગની આડસમાં જ્ઞાન ઢંકાઈ જતું હતું, રાગની મુખ્યતામાં અને રાગની આડસમાં જ્ઞાન જે ઢંકાઈ જતું હતું એ આડસ નીકળી ગઈ. જ્યારે રાગ બુદ્ધિપૂર્વકનો ઉત્પન્ન થયો ત્યારે એક આડસ તો ન રહી. બીજું, જે જ્ઞાનમાં વેદન મંદ હતું, જ્ઞાનમાં જ્ઞાન વેદન એટલું મંદ હતું કે નહિવત જાણે દેખાતું નથી, અનુભવાતું નથી, હોવા છતાં એ એકદમ તારતમ્યતા વાળું હોય છે, ઉગ્ર હોય છે. એટલે રાગની આડસ નહીં ને વેદનની ઉગ્રતા હોવાથી સ્વાનુભવ પ્રતિત સહિત થાય છે. સ્વાનુભવ થયો કે ન થયો એની ખબર ન પડે એ પ્રશ્ન રહેતો નથી. પ્રતિત સહિત થાય છે કે આ કાળમાં સ્વાનુભવનો સુધો ઉપયોગ આવી ગયો છે એમ બરાબર એને અસંખ્ય સમય સુધી એ ઉપયોગ ત્યાં ઠરતો હોવાથી એનું બરાબર જ્ઞાન થાય. ઘણા વિદ્વાન એમ ખેંચી જાય છે. ગુલાબસિંહભાઈ બ્રહ્મચારી હતા એ વિચારતા કરતા સ્વાનુભવ થાય ને એ ખબર ન પડે. ચોથે ગુણ સ્થાને બહુ જ ઓછો કાળ છે, એક આવલીને છ સમય છે એમ ત્યાંથી ધવલમાંથી ગોતું હશે. એક વાર મળ્યા કે પ્રશ્ન કર્યો, આ સ્વાનુભવ ન થાય, સ્વાનુભવ થાય એની ખબર ન પડે એ વાત આપણે તો માનતા નથી. કે તમને ખબર છે કરુણાનુયોગમાં એનો કેટલો સમય છે એ ખબર નથી. એક આવલીને છ સમય, એક આવલીને છ સમય એટલો ઓછો સમય છે ઉષ્મ સમ્યક દર્શન ખબર ન પડે કે આ તો ઘણી દોષીઓને થઈ ગયું છે પણ એમથી એમથી રોવે છે કે તમને સમ્યક દર્શન નથી થયું, સમ્યક દર્શન નથી થયું, સમ્યક દર્શન નથી થયું પણ થઈ ગયું એ ખબર ન પડે કે તમે આ ક્યાં, તમે આટલો અભ્યાસ કર્યા પછી આ વાત ક્યાં કરો એને તમને ખબર નથી. એવું કદી બનતું નથી. વિકલ્પ શુદ્ધોપયોગ થાય, અનંતકાળમાં નહીં આવેલો એવો અપૂર્વ આત્માનો આનંદ આવે, અપૂર્વ આનંદનો અનુભવ થાય ને કહે કે મને ખબર ન પડી એ વાત કોઈ રીતે બંધ બેસતી નથી. અને એને ખબર ન પડે તો હું મોક્ષ માર્ગે છું કે હું બંધ માર્ગે છું એને ખબર ન પડી, એનો અર્થ તો એમ છે. બીજાને પૂછવાનો પ્રશ્ન હતો પણ શંકા રહે, મને અનુભવ થયો હશે કે નહીં થયો હોય એવી શંકા રહે ત્યાં અનુભવ હતો નથી. પછી ખબર જ ન હોય એને તો શંકાથી આગળની વાત છે, એ તો ચોક્કસ એમ માને છે કે મને થયો જ નથી, એને થઈ ગયો છે એ વાત તો ક્યાંય મેળ ખાતી નથી. કલ્પના શાસ્ત્રમાં કોઈ વાત આવે પોતાની અભિપ્રાય સાથે એને મેઘ ખવડાવીને સ્થાપી દે તો એ તો સિદ્ધાંત ફરે છે, એમાં સિદ્ધાંત ફરી જાય છે. આ હું નહીં રાગ તે હું નહીં, એમાં આ હું નહીં, આ હું નહીં ઉત્પન્ન થતો અવસ્થાનો વિકલ્પાંશ છે. આ હું નહીં રાગ તે હું નહીં અને આ જ્ઞાન મૂર્તિ તે જ હું, જેમાં જ્ઞાનના તરંગો આવ્યા જ કરે છે એવી જ્ઞાનની મૂર્તિ તે હું, તે જ હું. એમ અંદર ચાલતા ચાલતા આત્મામાં આવી જવાય છે, એમ અંદર ચાલતા ચાલતા આત્મામાં આવી જવાય છે. અંદર ચાલતા ચાલતા એમ દીધું અભાવ થઈને એમ છે, અંદર ભેદ જ્ઞાન ચાલે છે. આમ અંદર ચાલતા એટલે અંદર માં આવું ભેદ જ્ઞાન ચાલે છે કે રાગ તે હું નહીં, જ્ઞાન મૂર્તિ તે હું, એમ સ્વરૂપની અસ્થિ અને જે સ્વરૂપના અભાવ સ્વરૂપ છે, સ્વરૂપના અભાવ સ્વરૂપ છે એવો રાગાંશ, એની નાસ્તિક નિષેધ. ઉંચાધ્યાયમાં નિશ્ચય નહીંનું સ્વરૂપ એવું કહ્યું છે કે રાગરૂપ વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય, નાસ્તિથી એની પરિભાષા કરે છે, વ્યાખ્યા કરે છે કે રાગરૂપ નાસ્તિનો નિષેધ કરે તે નિશ્ચય, વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. વ્યવહારથી પ્રતિપક્ષ છે ને, વિરુદ્ધ પક્ષ વાળો છે, એટલે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય, એવો જ અર્થ કર્યો છે. એ વ્યવહારનો નિષેધ કરે એનો ભાવમાં શું અર્થ થાય છે એ તો એક વ્યાખ્યા થઈ, પણ એ અનુસાર અહીંયા જો આત્માના ભાવને વિચારવો હોય તો ભેદ જ્ઞાનમાં આમ નિશ્ચય પરિણમે છે કે આ રાગ તે હું નહીં. વિકલ્પ કરવો પડે છે એમ નહી, તો કહેવાય છે વિકલ્પાત્મક શબ્દથી, પણ એવો વિકલ્પ કરવો પડતો નથી. કોઈ એમ કહે એ કેવી રીતે, પણ એ થાય છે. રસ્તા ઉપર અનેક માણસો દેખાય છે, અનેક ટ્રાફિકના વાહનો દેખાય છે, એમાં આ મારા નથી, માણસો દેખાય છે તે મારા કુટુંબી નથી, એમ વિકલ્પ કરવો પડતો નથી. વાહનો દેખાય છે તે મારા માલિકીના નથી, મકાનો દેખાય છે, એક સાથે સેંકડો મકાન દેખાય, રોડ સીધો લાંબો રોડ હોય તો સેંકડો મકાન દેખાય, પણ એ મારા નથી એમ વિકલ્પ કરીને જાણવું પડતું નથી. જણાતા જ એ મારા નથી એમ જણાય છે. અહીંયા તો સવિશેષ વ્યવસ્થા એવી છે કે જેમાં મારાપણું થાય છે એવો જે જ્ઞાન ભાવ, જ્ઞાન મૂર્તિ, જ્ઞાન તત્વ, જ્ઞાન દ્રવ્ય એ અહીંયા પ્રગટપણે મોજુદ છે, એ વેદનમાં છે. જ્ઞાન છે એ વેદનમાં છે, પોતે પોતાના વેદનમાં છે, એટલે જ્ઞાન તે હું એવો વિકલ્પ કરવો પડે નહીં. અને જ્ઞાન સિવાય બીજું જે કાંઈ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે તેમાં તે મારું નહીં ને તે હું નહીં, એ તો એને આવડે છે, અત્યારે પણ આવડે છે, એમાં એને ક્યાં વિકલ્પ કરવો પડે છે કે આ બધું મારું છે, જણાય છે તે બધું મારું છે, એવું કઈ વિકલ્પ કરવો પડતો નથી. સહજ જ પરપણે જણાય છે. એનો અર્થ એ થયો કે સ્વ જ્ઞાન સ્વપણે વિદાય, તો એને પર સંબંધી પરનો વિકલ્પ કરવાની આવશ્યકતા રહેતી નથી. અને એ સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે, એ આગળ કહેશે. સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. 733 પરદ્રવ તરફની વૃત્તિ અશુભ કે શુભ તે આત્મા નથી. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા, સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. એ તો પર્યાય છે ને કે આ તો અહીંયા એ જ આત્મા છે. એ ભલે પર્યાય હોય પણ એ જ આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. તેનો વારંવાર અભ્યાસ કરવા જેવું છે. દુઃખથી છૂટવું હોય અને સુખી થવું હોય તો પરભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો. ભેદ જ્ઞાનની તો ભેરી વગાડી છે. એ ચારે બાજુથી જુઓ તો અનુભવ કરવા માટે આ એક જ વાત છે. એ વાત અનેક પડખેથી સ્પષ્ટ કરીને કહી છે. એટલે ત્યાં શું છે કે એકલા પર્યાયત્વને અવધારતો નથી, પણ એને આત્માનો અનુભવ થયો એનું લક્ષણ શું, પ્રગટ લક્ષણ શું, કે જ્ઞાનમાં સ્વપણું અનુભવાયું તે. ત્યાં મિથ્યા પર્યાય દ્રષ્ટિ જી મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ એમ કહ્યું. પર્યાય મુંડા હા પર સમયા હા સિદ્ધાંત બાંધો પ્રવચન સારનો છે. તો એ તો પર્યાય માત્ર ને અવધારે છે, દ્રવ્યને સાથે નહીં લેતા. પર્યાય માત્ર ને હું પણ અવધારે છે, કલ્પે છે, એને પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. પણ અહીં તો સ્વપણે વેદાતું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં તો આખું દ્રવ્ય એને સ્વપણે લઈ લીધું. વિકલ્પ કરવો પડતો નથી કે આ દ્રવ્યને આ પર્યાય. જેમ લાકડાની અવસ્થા જોતા આખું લાકડું લીધું છે જ્ઞાનમાં, પર્યાય જોઈ છે એમ નહીં કે ભાઈ લાકડાનો રંગ દેખાય છે એવી પર્યાય જોઈ. મેં તો એ વર્ણગુણની પર્યાય જોઈ. એમાં લાકડું ક્યાં છે એ સમજાતું નથી હજી.
નહીં આખું લાકડું આવી ગયું
કે નહીં આખું લાકડું છે
બરોબર.
એમ આ જે શાસ્ત્રના પાઠ પઠન કરીને વેદ્યો થાય ત્યારે એમ કે મને જ્ઞાનની પર્યાય દેખાય છે, પણ મને જ્ઞાન વાળો આત્મા છે એ કઈ સમજાતો નથી. પણ ભાઈ બની શકે નહીં. તું પર્યાયની પણ કલ્પના કરે છો, પર્યાયનું પણ તને ખરું જ્ઞાન છે એ વાત રહેતી નથી. પર્યાય પોતે દ્રવ્ય સાપેક્ષ છે. દ્રવ્ય ને પર્યાય, નાનું ને મોટું, શુદ્ધ ને અશુદ્ધ સાપેક્ષ છે. પણ દ્રવ્ય પર્યાય પણ સાપેક્ષ છે. પર્યાય જણાય ને દ્રવ્ય ન જણાય તો એને પર્યાયનું જણાવવું પણ બરાબર નથી, ખોટું છે એમ છે. આ હું નહીં એમાં વિકલ્પ ન લેવાય. કહેવાયમાં ભલે વિકલ્પ પૂર્વક આવી ભાષા આવે છે, પણ જ્યાં જે જે રાગ ઉત્પન્ન થાય છે તે હું નહીં, જણાતો એવો જ્ઞાનમાં જણાતો એવો રાગ તે હું નહીં, એ વગર વિકલ્પે એમ જણાય છે કે આ જે અનુભવાતું એવું જે જ્ઞાન એમાં હું જ્ઞાનમય પણ છું અથવા વિજ્ઞાનનું આત્મામાં આવી જવાય છે, ઉપયોગી જાય છે. આ હું એમાં જે પુરુષાર્થની મંદતા છે ત્યાં સુધી જે આવા વિકલ્પનું ઉત્થાન છે. પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ, રાગ રહિત પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ તે હું, આવો હું એમાં ઉગ્રતાથી પરિણમન થતા, આ હું એવું પરિણમન, નિર્વિકલ્પ પરિણમન ઉગ્રતાથી થતા, જે રાગનો અંત સાથે સાથે આ હું આવતો હતો એ બંધ થઈ જાય છે, એ ઉત્પન્ન થતો નથી, ત્યારે પોતે આત્મામાં આવી ગયો એમ કહેવાય છે. હું આત્મામાં આવ્યો એવું પરિણમન સ્વરૂપ સ્થિરતાનું થયું, સ્વરૂપસ્થ થયો આત્મા, ત્યારે આત્મા આત્મામાં આવ્યો એમ કહેવામાં આવે છે. જે ભાવે આત્મા આત્મામાં નહોતો આવતો, તે ભાવે આત્મા આત્મામાં આવ્યો. દ્રવ્ય તો આત્મા આત્મામાં છે, દ્રવ્ય તો આત્મા આત્મામાં છે, આ ભાવે આત્મા આત્મામાં આવ્યો. દ્રવ્ય ને ભાવ બે બોલ પડે છે. એમ અંદર ચાલતા ચાલતા આત્મામાં આવી જવાય છે, સહજપણે આવી જવાય છે એવી ભાષા છે. આમ કરું છું કરું છું કરું છું એવી ભાષા નથી આવતી, થતા થતા થઈ જાય છે, આમ થતા થતા આવી જવાય છે એમ કેવું છે. પણ એ વાતો બહુ આકરી છે, અલૌકિક છે, છતાં એ વાત સ્વાનુભવની વાત છે. એ આકરી એટલા માટે છે કે એની શરત એ છે કે એને પર્યાયમાં ઉત્પન્ન થતા રાગમાં પણ મમત્વ છોડવાનું છે. તો રાગનો વિષય એવું જે શરીર, કુટુંબ પરિવાર અને એ સિવાયનો જે કાંઈ પરિગ્રહ છે, તે તમામમાં એને મમત્વ છોડતા આત્મામાં આવાય છે. આવી આકરી વાત છે, આવી આકરી વાત છે.
બરોબર.
આમ કહેવામાં આવે છે કે ભાઈ આ એવો માર્ગ છે કે અતિ નિર્જર તાવણ દામ લહો ભજી રહી ભગવંત ભગવંત લહો, શ્રીમદજી ગાયું ને, એ પાય તમારે દેવાની નથી. એમ નથી કહેતા કે તમે આત્મનું દાન આપશો ને તો તમારું આ પદ આપે છે ને ભાઈ, કે ભાઈ માનદ માનદ કસ્તી ને ફલાણા ને સંરક્ષક ને આજીવન સભ્ય ને એમાં એનો એનો ચાર્જ નક્કી કરેલો હોય, એટલા પૈસા આપે ને રસીદ ફાટે ત્યારે એની પદવી નક્કી થાય. અહીંયા શ્રીમદજી કહે છે કે અતિ નિર્જર તાવણ દામ ગ્રહો, એક પાય દીધા વિના ઘણી નિર્જરા કરો તમે. એક બાજુથી એમ કહેવાય કે એક પાય ચૂકવવાની નથી, બીજી બાજુથી એમ કે ક્યાંય તને મમત્વ રહ્યું પરમા કે પર સંબંધી રાગમાં આત્મામાં આવવાનો પ્રશ્ન રહેતો નથી, એટલે નિર્જરા નથી. સર્વસ્વ જે માયનું છે એ સર્વસ્વને હોમી દેવાનું છે. હવનમાં ભડકો થાય ને એમાં નાખે એટલે બળી જાય. જ્યાં સર્વસ્વ માયનું છે, શરીર સંયોગો અને રાગ થી જે ભર્યું ભર્યું લાગે છે, આ મારું ઘર, આ મારું, આ બધું મારું, આ બધું મને, આ બધું મને છે ને મને રહો, એમાં ક્યાંય આગું પાછું થાવ નહીં કે ત્યાં સુધી આત્મામાં આવવાનું રહેતું નથી. એને તો હોમી દેતું, આ હવન એનો કરવાનો છે. બીજા બધા હવન તો એ બહારની ક્રિયા છે, ખરેખર તો સ્વાહા આનું કરવાનું છે. જ્યાં એને પરમા ને રાગમાં મમત્વ કર્યું છે એ બળે નહીં ત્યાં સુધી પોતે પોતાને પોતાપણે સ્વીકારી શકે એવું નથી. જ્યાં સુધી એ વિપક્ષમાં ઉભો છે ત્યાં સુધી એ સ્વપક્ષમાં નથી. આમ છે, વિપક્ષમાં ઉભો છે, વિપક્ષમાં ઉભો રહે અને એમ કહે કે ના ના મારે આત્મા જોઈએ, મને તો આત્મા, મારે તો આત્મા પ્રાપ્ત કરવો છે, મારે તો આત્મા પ્રાપ્ત કરવો છે ને એટલે હું સ્વાધ્યાય કરું છું, એ વાત કોઈ રીતે બની શકે હું નથી.
બહુ સરસ.
એટલે એ વાતો તે અપેક્ષા એ બહુ આકરે છે. સર્વસ્વ માનેલું છોડવું પડે છે એટલે જીવને કઠણ લાગે. મમત્વ જેના જે જે ચીજો ઉપર જે જે ભાવોમાં એને વાલક વર્તે છે, મીઠાશ આવે છે એવા પૌદ્ગલિક ભાવો એને છોડવા એને આકરા લાગે કદાચ. અને આકરા લાગે કે ન લાગે એ બધા દુઃખના મૂળિયા છે અને ઝેરના ઝાડ એમાંથી ઉભા થશે એવા મૂળિયા છે. એટલે સમજણથી એને છોડવું જોઈએ. એ વાતો બહુ આકરી છે છતાં અલૌકિક છે. લોકમાં ક્યાં એના દર્શન થાય એવું નથી. લૌકિક વિષયોથી પાર એવું અલૌકિક પરિણમન છે. આ ભલે આકરું હોય અને અલૌકિક હોય છતાં અંદર પ્રયત્નથી થઈ શકે તેવું. વાત આકરી ને અલૌકિક છે છતાં અશક્ય છે એમ કહેતા નથી. તારો સ્વભાવ છે એમ થવું એમ પરિણમવું એ તારું સ્વરૂપ છે, તારો સ્વભાવ છે અને એમ થઈ શકે એવું છે. કોઈ પણ વાત અણ અભ્યાસે અઘરી છે અને અભ્યાસે સહેલી છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ, મહાવરો કોઈ પણ વિષયમાં એનો મહાવરો કરવામાં આવે છે ત્યારે એ વાત સહજપણે સુલભ થઈ જાય છે. ભણતા પંડિત નીપ જે લગતા લઈઓ થાય, પેલા એવી કવિતા એનો અર્થ શું કે માણસ ભણત વાંચતા 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 મોટો વિદ્વાન થઈ જાય છે. વિદ્વાન જન્મ નથી પણ વાંચતા વિદ્વાન થઈ જાય છે. અને અક્ષર ગમે એવા ખરાબ હોય પણ પ્રેક્ટિસ કરે તો અક્ષર સુધરી જાય છે. લખતા લઈઓ થાય તેના લઈના બહુ સારા અક્ષર થાય. એ દરેક બાબતમાં જે કાંઈ પોતે શીખ્યો છે એની એને પ્રેક્ટિસ કરી છે એ સ્વાનુભવથી સમજી શકે છે. એકડો પણ હજાર વાર ઘૂંટીને એ તૈયાર થયો છે. આ મને ના થાય ને મારાથી ન થાય ને આ અઘરું છે. આ તો કોઈ યોગી મહાત્માનું કામ છે, જંગલમાં જાય એનું કામ છે. અમે તો વાણિયા ને વેપારી ને સાધારણ ને ફલાણો એમ આડ મારવા જેવી નથી. તું આત્મા છો ને તારા અંતર પ્રયત્નથી આ કાય થઈ શકે એવું છે એ સત્પુરુષો ખાતરી આપે છે. ખાતરી થી વાત છે. શરૂઆત ત્યાંથી કરી છે કે જે જીવને પોતાના ચૈતન્ય તત્વનો, નિજ ચૈતન્ય તત્વનો રસ લાગે છે, પ્રાપ્તિની લગ્ની લાગે છે, એની ધૂન એને રહે છે, તો એને ચૈતન્ય તત્વ જે કહેનાર છે જેના કથનમાં ચૈતન્ય રસની ઝડપ છે. લુખું લુખું કહેતા નથી પણ ચૈતન્યના રસમાં આવીને એ ચૈતન્ય સ્વભાવને કહે છે, વર્ણવે છે. અનુભવી અને વિદ્વાનમાં આ ફરક પડે છે. શાસ્ત્રના આધારે કોઈ વિદ્વાન આત્માની વાત કરે તો એમાં આત્મરસ ભળતો નથી. જ્યારે જ્ઞાની ભલે વિદ્વાન ન હોય, એનામાં વિદવત્તા ન હોય, છતાં ચૈતન્યની વાત કરે ત્યારે એમાં એનો આત્મરસ ભળે છે. એનો આત્મરસ ભળે છે. આપણી વાત થઈ ગઈ. મેં હી મેં હું સુગાની ચર્ચા ચાલતી ત્યારે કોઈ વાર બહુ ટૂંકામાં વાત કરવી હોય ત્યારે એમ કહેતા કે મેં હી મેં હું જે છું તે મારામાં છું બરાબર. એમ પોતાની હસ્તીની દ્રઢતાની વાત.
બરોબર,
શબ્દો તો હાવ ટૂંકા છે, પણ ભાવમાં એનો જે રસ છે એ રસ એવો કે એમાં એ શું કહેવા માગે છે એમ જો બરાબર લક્ષ્મી સાંભળે તો ઉછાળ આવે અંદરથી, કે શું કે છે આ. એવી મંદસ્થિતિ બહુ મજબૂત હતી. ઘણા ઘણા પુરુષાર્થી અંદરની સ્થિતિ મજબૂત કરી છે, એકાવકારી છે.
બરોબર,
અહીંથી ગયા છે દેવલોકમાં, મનુષ્ય થશે, ચરમ શરીરી મનુષ્ય થશે, છેલ્લો ભાવ ચારિત્રમાં આવીને પરિપૂર્ણ દશાને પ્રાપ્ત કરશે અલ્પકાળમાં. એ સ્થિતિ છે. એ કોઈ વાર ચર્ચામાં એટલી વાત કરે મેં પાછી વધારે નહીં, પણ એનો રસ જુઓ, એનું અંદરનું ઠરવાપણ જુઓ, તો વિદ્વાનના લાંબા લાંબા ભાષણ એની પાસે કૂચા છે. વિદ્વાનોના લાંબા લાંબા ભાષણ એની પાસે કૂચા જેવા લાગે, એવું એ રસવાળું વચન છે. એવું જો એને રસ પડે, પોતાના સ્વરૂપનો રસ લાગેલો હોય, સ્વરૂપ પ્રાપ્તિનો રસ લાગેલો હોય, તો આત્મરસથી નીકળતા એવા વચનો સાંભળતા વાંચતા એને અંદરમાં સંસ્કાર પડે છે, છાપ પડે છે, રસ છે ને મહોર પડી જાય છે, લાગે છે ને ગવર્મેન્ટની મહોર લાગે છે ને, એ અંદરમાં મોહર લાગી જાય છે. સંસ્કાર છે એ પણ જેમ સમ્યક દર્શન બહુ મોટી વાત છે, એમ આત્મામાં સંસ્કાર પડવા એ પણ બહુ મોટી વાત છે.
બરોબર.
ગુરુદેવશ્રીને હયાતીમાં કોઈ પૂછ્યું કે આપ વર્ષોથી સમ્યક દર્શનની વાત વ્યાખ્યાનમાં કહો છો, તો કેટલા સમય દ્રષ્ટિ
થયા?
બરોબર, પ્રશ્ન થાય છે. તો સમય દ્રષ્ટિ ભલે ઓછા થાય, કોક કોક થાય, કોક જીવ થાય, પણ સંસ્કાર લઈને ઘણા જશે. શું
કહ્યું?
સંસ્કાર લઈને ઘણા જશે. જેમ સમ્યક દર્શન થવું એ બહુ મોટી વાત છે, એમ આત્મામાં સ્વભાવના સંસ્કાર પડી જવા એ સમ્યક દર્શનનું કારણભૂત ગણીને એનું પણ ઘણું મહત્વ છે, કે એ જીવ આગળના પરિણામ ક્રમમાં બહુ જ અલ્પ પ્રયાસે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. એ સમ્યક દર્શનમાં એનું સમ્યક દર્શનનું એનું ભવિષ્ય ત્યાં લખાઈ ગયું.
બરોબર,
આ કહે છે ને ભાઈ, છઠ્ઠીના લેખ વિધાતા આવીને લખી જાય છે,
લખાઈ ગયો
એને લેખ, લખાઈ ગયો સંસ્કાર પીડ્યા એટલે એને લેખ લખાઈ ગયો. તેથી સ્વાધ્યાયનો વ્યવહાર એ દૃષ્ટિકોણથી બહુ ઊંડા વિચારથી એની સ્થાપના કરવામાં આવે છે. ગુરુદેવ કહી ગયા છે, સ્વાધ્યાય તો મુમુક્ષુએ દિવસમાં કલાક, બે કલાક, ચાર કલાક કરવો જ જોઈએ. એમાં એકલું વાંચી જવાનું નથી કહેતા, પણ ભલે પુસ્તક લઈને સ્વાધ્યાય ન કરે, તો આત્મપ્રાપ્તિની લગ્ની હોય તો હાલતા ચાલતા ખાતા પીતા ઉદયમાં સ્વરૂપની ભાવના છે, રાગનો નિષેધ આ હું નહીં એમ એને જો અંદરમાં વેદજ્ઞાન પર જો પ્રયાસ થાય, વેદજ્ઞાન કરવાનો પ્રયાસ થાય, તો એને સંસ્કાર પડે ને નિર્મળતા થયા વિના રહે નહીં.
બરોબર,
એ નિર્મળતા છે. ભૂમિકાની મુમુક્ષુની ભૂમિકાની એ નિર્મળતા છે એમ છે ખરેખર. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે એવા સંસ્કારથી શું લાભ થાય, કે સંસ્કારથી અનુભવ થાય, અનુભવનો લાભ થાય બોલ. સંસ્કારનું એટલું કિંમત છે, મૂલ્ય છે કે એમાં અનુભવનો લાભ થાય છે, તેથી એની ઘણી કિંમત છે. અનંત વાર વાંચી ગયો, કરી ગયો, બધું નિયમ સંયમ આપ કયો, એ બધું અનંત વાર કર્યો, અનંત વાર દીક્ષા લીધી, અનંત વાર દ્રલિંગ ધારણ કર્યું, પણ સંસ્કાર પાડવા સુધી એ ન આવ્યો એટલે એને સમ્યક દર્શન થયું. એમ અંતરંગ કાર્ય અને બહિરંગ કાર્ય એમ બે જુદી જાતના કાર્ય છે, બેની જાત જુદી છે. બહારના કાર્યોમાં ગમે તેટલો વિકાસ ને ગમે તેટલો દેખાવ ને દેંડાટ થાય, એથી કોઈ આત્માનું જરાય કાર્ય થતું નથી. અને અપૂર્વ જિજ્ઞાસાથી ચૈતન્યના સ્વરૂપની વાર્તા સાંભળે, આ છે ને આમાં દીધું છે પદ્મનંદી, તત્પ્રતિ પ્રીતિ ચિતે વાર્તા પી થતા, હા જેને પ્રસન્ન ચિત્તથી પ્રીતિ ચિતે પ્રસન્ન ચિત્તથી રૂચિપૂર્વક ચૈતન્યના રસથી ચૈતન્યનો સ્વભાવ સાંભળ્યો છે, એને ભાવિ નિર્વાણનું એ ભાજન થાય. આચાર્યજીએ તો એને મોક્ષનું પાત્ર કહ્યું, ભાજન એટલે પાત્ર. સમ્યક દર્શન થશે એ તો અહીંયા વાત લીધી છે. આચાર્ય દેવે તો સમ્યક દર્શન થાય એનું મોક્ષ થાય જ છે, એટલે સીધું એનું ફળ લીધું. કે જે આ શુદ્ધાત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળશે, અંદરનો આત્મપ્રાપ્તિના રસના ઉત્સાહથી સાંભળશે, એને એ મોક્ષનું પાત્ર અમે ગણ્યો છે. અહીંયા એનામાં મોક્ષ થશે એવું અમને ભવિષ્ય દેખાઈ જાય. કૃષ્ણ જ્ઞાનો એને ભવિષ્ય દેખાય છે ને, આચાર્ય મહારાજ ને ભવિષ્ય દેખાણું છે. એટલે કહે છે કે અનુભવ થઈ જાય છે અથવા એનો મોક્ષ થાય છે, અલ્પકાળમાં અનુભવ થાય છે એટલે એ વાત અહીંયા લીધી છે. મોક્ષ તો લાંબે કાળે થાય છે એ એનું ફળ દેખાડ્યું છે, કે આમાં થોડો લાભ નથી પણ
મોટો લાભ છે,
બહુ મોટો લાભ છે. જો જીવ વિકલ્પમાં અને રાગમાં હું પણ જે અનાદિનું છે તે એમને એમ રાખીને રોકાય, આ વાત સાંભળીને પણ આ વાતના વિકલ્પમાં હું પણ રાખીને રોકાય, એને નુકસાન ક્યાં કેટલાનું છે કે એ કેવળ જ્ઞાનને રોકે છે, એ મોક્ષને રોકે છે. અને સંસ્કાર પડે અંદરમાં તો એ કેવળ જ્ઞાનને અલ્પકાળમાં લેશે. ઉપયોગ તો હાલતા ચાલતા માણસ કેટલા બી ઘોડા ગણે છે, જો એ અન્ય વિષયમાં જઈ શકતો હોય હાલતા ચાલતા તો સ્વરૂપના વિષયમાં કેમ હાલતા ચાલતા ન જઈ શકે. જો એને એનો જેને જે ચીજ જોઈએ એને એ સંબંધીના પરિણામ ચાલે, આ એકદમ કુદરતી છે. જો સહજપણે ન ચાલે તો એમ એને અનુમાન કરવું જોઈએ કે એને હજી એ જોઈતું નથી, એને હજી કંઈક બીજું જોઈએ છે, એને અંતર સંશોધન કરવું કે તારે બીજું શું જોઈએ છે. તારા આત્માથી એટલે કે પરમેશ્વર પદથી બીજું શું વધારે છે કે જે તારે જોઈએ છીએ, એને છોડીને તારે એ જોઈએ છીએ, એ એને પોતાને ને પોતાને અંદરમાં પ્રશ્ન પૂછવા જેવો છે. અને જેનું એને લક્ષ્ય હોય એમાં શું સુખ છે, એ વાત એને તપાસીને નક્કી કરવી, પોતાના અનુભવથી તપાસીને નક્કી કરવી કે જેના લક્ષ્ય એના પરિણામ થાય છે એમાં આર્ત ધ્યાન કેટલું, એ આર્ત ધ્યાનના માઠા પરિણામનું ફળ શું, તીરી ગતિ વગેરે
બરાબર
દેખાય છે કે નહીં, તીરી કેટલા કેટલી જાતના દેખાય છે, ક્યાંય આત્માનો વિચાર કરવાનો ક્યાંય અવકાશ છે નહીં. આયા પણ મનુષ્ય પ્રાણીને શું છે, સવારથી હાથ સુધી પેટ ભરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી લોકોને, આ કરીએ આ કરીએ આ કરીએ, હવે પેટ ભરાણું હોય એને કેમ વધુ વધુ ને વધુ 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 એમાં ઉમેરો કરીએ, અનુકૂળતાઓ વધારતા જઈએ, એના લક્ષાંકમાં એ સિવાય મગજમાંથી બીજું કાંઈ જાતું નથી. એ બધા આર્ત ધ્યાનના પરિણામ તિરિંશ ગતિનું કારણ થાય છે કે અત્યારે સમય મળ્યો અને તે દરકાર ન કરી, હવે દરકાર કરવાની પરિસ્થિતિ ઊભી રહે જ નહીં એવી સ્થિતિમાં તો આવી ગઈ છે. ત્યાં પછી તને એનો વિચાર વિવેક કરવાનો પણ પરિસ્થિતિ અંદરની રહેશે. એટલે શું જોઈએ છે, આ જીવને શું જોઈએ છે એ વાત એને નક્કી કરવી. જોઈએ છે એને સુખ, તો જે સુખ જોઈએ છે એ સુખ છે કે નહીં, અને જો સુખ હોય તો પછી એને એ સિવાયનું સુખ મેળવવાની વાત કેમ રહે છે એ વાત વિચારવી. જેને એને સુખ, જેને જે ચીજને એને સુખ પ્રાપ્તિમાં ગણ્યું હોય એ પ્રાપ્ત થતા વળી પાછું સુખ જોઈએ એ વાત કેમ ઊભી રહે છે, એ એટલા માટે ઊભી રહે છે કે અહીંયા સુખ રહેતો
નથી,
એના મંથનનો વિષયથી જોવો જોઈએ. જો એને હસ્તી અસ્થિ ન પકડાય તો નાસ્તિમાં એના મંથનનો વિષય થઈ જવો જોઈએ. આમ છે
બરોબર,
નેત્રે જ્યાં ઊભો છે ત્યાં ઢીલું પડે નહીં, બીજી બીજી વાત ઉપર ઉપરથી આત્માની એને સાંભળવાની વિચારવાની વાંચવાની કહેવાની બને તો એવું તો કોઈ રીતે કામમાં આવતું નથી.
એક કલાક આ કહ્યા, ચોવીસ કલાક,
એક કલાક હરખું ક્યાં, કલાકમાં ઓલી વાત તો
પડી છે
એમને અકબંધ રાખે છે, એમાં તો ઢીલું પડવા દેતો
નથી.
એક કલાક એ વાત બરાબર છે, નિરંતર જ કર્યા, જે જોઈએ છે એમાં નિરંતર ચાલે છે કે નહીં
ચાલે
છે. ઘણી વાર પૈસાની ધૂન ચડે છે ને ઊંઘતી ઉંમરમાં, ત્યારે પછી ઘરના પરિવારના સભ્યો એને રોકે, મા બાપ પત્ની હસબન્ડ, મા હું આખો દી એક જ ધૂન છે, કાંઈ અમે ઘરમાં છીએ કે નહીં, કોઈની સાથે બોલવું બેસવું વાતચીત આનંદ પ્રમોદ કાંઈ નહીં, એકનું પૈસા પૈસા ને પૈસા છે હું આ તો કે ના, એ અત્યારે તો વખત છે એ કામ કરવાનું, અત્યારે તો એ જ કરી દેવું જોઈએ, અત્યારે તો એ જ કરી દેવું જોઈએ એમ કેમ લાગે છે. ખાતા પીતા હાલતા ચાલતા ઊંઘતા ધૂન લાગે છે કે કલ્પિત સુખ છે, એક હરામ એક રજકણ એના આત્મામાં આવે તો, અને હરામ એમાંથી સુખ નો અંશ મળે તો, દુખી દુખના પરિણામ છે ને વધુ દુઃખમાં જવાના, એ ઝાડને મૂળને રોપે છે ચોપે છે એ પ્રેક્ટિસમાં, ને એ પ્રેક્ટિસમાં આગળ વધતા એને આત્મામાં સ્થિર થવાય છે, એને આત્મામાં જવાય છે એમ કહેવામાં આવે છે, સહજપણે સ્થિર થવાય છે. જ્ઞાન ને રાગ જુદા છે, એ એક જ એની વિધિની પ્રક્રિયા છે, બીજી કોઈ રીત છે. આટલી શું કેવા છે, પહેલું એમણે એ સાંભળ્યું છે કે અજ્ઞાન ને રાગ જુદા છે, પહેલું જે ગુરુદેવ ના શ્રીમુખે થી પહેલી વાત એમણે એ સાંભળી છે. બીજી સાંભળી હોય તો પહેલી નથી સાંભળી, આ ચોથી એટલે આ પહેલી સાંભળી છે. આત્મવ્યાખ્યાનમાં અનેક આવે પણ આ વાત એમને ચોટી. રાગને જ્ઞાન જુદા છે તો અંદર એ જ વખતે પાત્રતા હોય ને એમાં શું થાય છે, પ્રયોગ તરત ચાલુ થાય છે. એ વર્તમાન પાત્રતાનું લક્ષણ છે કે સાંભળતા હવે જ પ્રયોગ ચાલુ થાય. જોયું સાંભળ્યું કે રાગને જ્ઞાન જુદા છે તો અહીંયા જોવા ચાલુ કરી દીધું. આ રાગ છે જ્ઞાન નથી ને જ્ઞાન છે એ રાગ નથી. જ્ઞાનમાં જ્ઞાન ચાલે છે, જ્ઞાનમાં જ્ઞાનનો પ્રવાહ ચાલતો દેખાય છે, રાગમાં જ્ઞાનનો પ્રવાહ ચાલતો નથી. બસ 24-48 કલાકમાં તો ફેંસલો કરી નાખ્યો, પઢેલું દૂધ એમાં મેળવણ પડ્યું ભીમ, જેમ દહીં જામી જાય એમ અનુભવમાં એ જામી ગયા. ગુરુદેવના મુમુક્ષુઓ માઇક એમનો અનોખો ઇતિહાસ છે, અનોખો ઇતિહાસ છે. આટલી ઝડપથી કામ કર્યું હોય તો એક અસાધારણ વાત છે, નહીં તો સામાન્ય રીતે જરા પ્રયાસમાં સમય ચાલ્યો જાય છે. અનેક વાર સાંભળે અને ઘણા વખત સુધી સાંભળે, મહિનાઓ સુધી સાંભળે, મહિનાઓ સુધી એનું મંથન ચાલે, પછી અંદર કઈ જગ્યા થાય. કુદરતી દિગંબર સંપ્રદાયમાં આવેલા એટલે કોઈ એને પૂર્વ પ્રકાર પણ પરિણામોનો એવો છે કે એનો જન્મ ત્યાં છે, કોઈ પૂર્વનું આરાધન પણ એટલે પકડતા વાર લાગે. એમાં આત્માનો મહિમા છે, એમાં કોઈ વ્યક્તિનો મહિમા નથી, પણ એમાં આત્માનો મહિમા છે. એ પ્રયત્નથી થઈ શકે એવું છે, તેથી પોતાનું હિત સમજીને અંદરમાં સહજ પ્રયત્ન ચાલવો જોઈએ.
સવાર છે અર્થ સવાર.